આજે શનિવાર, પ્રશ્નોત્તરી.
પત્રાંક 377 ભક્તિમાન અને જ્ઞાની, એમાં બે બતાવે, પણ એ બે નો ફેર શું?
ભક્તિમાન અને
જ્ઞાની બે વિશે કીધું, પણ આમ એનો બેનો ફેર શું? બેનો ડિફરન્સ શું બતાવ્યો? આલંબન નથી, ધીરજ પ્રાપ્ત થવા ઈશ્વરાચ્છાદી ભાવના તેને થવી યોગ્ય નથી. ભક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ ક્લેશના પ્રકારે દેખી તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે. જ્ઞાનીને પ્રારબ્ધ ઈશ્વરાચ્છાદી બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે.
તમારી સમજ શું છે?
હવે એમાં જે બે આલંબન બતાવ્યા છે આગળ, સમજ્યા? હવે એકને ઉદાસીનતા લખ્યું છે અંદર, રાગદ્વેષને ભાવના, સરખા ભાવના તેને સાતા અસાતામાં કોઈ પ્રકારે બેને ફેર નથી બતાવ્યો. સાતા અસાતામાં બંનેને ઉદાસીનતા બતાવી છે, પણ એનું મૂળ સ્વરૂપ જે નિરાલંબન છે, એ નિરાલંબન શું?
કોઈને કઈ ભક્ત, ભક્તિમાન એટલે ભક્ત અને જ્ઞાની, બે શ્રેણીની વાત કરી. બે શ્રેણીમાં ઈશ્વર ઈચ્છા એ આલંબન, એક આલંબન એ ભક્તિમાનને યોગ્ય છે, જ્ઞાનીને યોગ્ય નથી. આખો પ્રશ્ન સમજવા માટે આ એનું ક્રુક્સ છે. બરાબર છે ભીખુભાઈ? હા, શ્રેણી બે છે, ભક્તિમાન અને જ્ઞાની. ના ના, એ બધું જ્ઞાનીમાં આવે, જુદી કંઈ નહીં ગણો. બે શ્રેણી ભક્તિમાન. હવે એક કહે છે કે ઈશ્વર ઈચ્છાદી આલંબન જે છે એ ભક્તિમાનને માટે યોગ્ય છે, પણ જ્ઞાનીને તે આલંબન નથી, અથવા જ્ઞાની એવું આલંબન લે નહીં. એ જે વાત મૂકી છે એ તફાવત બે શ્રેણીનો. પ્રતિભાબેન,
એક જ્યારે આ કળિયુગમાં સર્વસંગ પરિત્યાગ
લગભગ, આ પ્રશ્ન છે કે બીજી વાત કરો છો?
ના, બીજો પ્રશ્ન.
બીજો પછી રાખો, એક પૂરો થવા દે. બહુ સરસ વાત મૂકી છે. અને આપણા જે ચાલુ પત્રો હમણાં આપણે જે ચાલે છે 509, એની સાથે બહુ જ સંકલિત છે સમજવા માટે. કહો.
જે કર્મ છે જ વેદે છે. જ્યારે ભક્ત છે એને કોઈ આલંબન જોઈએ છે, કારણ કે એટલું આત્માનું બળ નથી હોતું. એટલે ઈશ્વર ઈચ્છા ઈશ્વરનું આલંબન લઈને ભોગવે છે કે જે થાય એ મારા ભગવાનની હશે એ થાય, મારું પાપ કર્મ હશે એ ભોગવે છે. આવી બે જ્ઞાની તો પોતાના સહજ સ્વરૂપમાં છે ને એને પાપ કર્મ વેદી નિવૃત્ત થવું છે, એટલે જે આવે એ ભોગવી લે છે.
કર્મનો ઉદય જ્ઞાનીને અને અજ્ઞાનીને બંનેને છે. કર્મનો ઉદય વેદવાની જે કળા છે એ કળામાં કર્મના ઉદય વખતે સમતા ભાવે વેદન કરવું એ કર્મ વેદનની કળા છે. એ કળાનું પરિણામ એ આવે છે કે ઉદય આવેલા કર્મને વેદતા છતાં નવા કર્મોનો બંધ થાય નહીં. હવે નવા કર્મનો બંધ થવા માટે જ્યારે કર્મના ઉદય આવે તે સમયે જીવ સમતામાં ન રહી શકે અને ક્લેશના પરિણામમાં ચાલ્યો જાય તો શું થાય? નવા કર્મ બંધાય. એટલે કશાયની પ્રવૃત્તિ થાય, વિભાવભાવ થાય અને એને કારણે એ પોતે ખેદ, ઉદ્વેગ, અસાતા, અધીરજ આ બધામાં ચાલ્યો જાય. અહીંયા સરસ વાત મૂકી છે કે ઈશ્વર ઈચ્છા નામનું એક આલંબન છે કે અજ્ઞાનીને પણ એ કર્મ વેદનની અંદર સહાયક થાય. પોતાના કર્મનું જ્ઞાન ન હોય અને કર્મોદયની સ્થિતિની અંદર સમતા સાતા રહી શકે એવી પોતાનું જ્ઞાનબળ નથી, આત્મબળ નથી, પણ એમાં પણ ખેદ ન કરવો, ઉદ્વેગ ન કરવો, શોક ન કરવો તો આલંબન શું? જ્ઞાન તો છે નહીં. તો પરમાત્માને ગમ્યું તે કરો, ઈશ્વર જે કરે તે સૌના સારા માટે, જે થાય તે જોયા કરો. ઈશ્વરની શ્રદ્ધા ત્યાં મૂકી. હકીકતમાં બે દ્રષ્ટિએ વિચાર કરીએ તો એક ઈશ્વર નામનું કોઈ વ્યક્તિત્વ છે અને બીજું ઈશ્વર એવી સત્તા છે કે જેમાં આપણું કાંઈ ચાલતું નહીં. તો કર્મસત્તા પણ એક ઈશ્વરની સ્વરૂપ છે, પણ અજ્ઞાનીને કર્મસત્તાનું જાણકારી નથી. એટલે અહીંયા કહે છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. જ્ઞાની ઈશ્વરનો આશરો ન લે, કારણ જ્ઞાનીનું અજ્ઞાન નિવૃત્ત થયું છે. અજ્ઞાન નિવૃત્ત થયું એટલે એને હવે પોતાને જે કાંઈ વિષમ ઉદય આવ્યા એના સુખ દુઃખાદીનું કારણ કોણ? પોતે જ. પોતાનું પૂર્વે કરેલું જે કર્મ છે એ ઉદયમાં આવ્યું છે, અશુભ ભાવે કર્યું હશે એટલે અશુભ ઉદયમાં આવ્યું છે. દેહાદીને વિશે જ્ઞાની અપ્રતિબદ્ધ છે. દેહાદીને વિશે જ્ઞાની અપ્રતિબદ્ધ છે, એની સાથે જોડાયેલો નથી. વી આર કમિટેડ ટુ અવર બોડી કનકભાઈ, જ્ઞાની નોટ. દેહાદીને વિશે એ પ્રતિબદ્ધ નથી. જ્ઞાની દેહથી જીવતો નથી, સ્વરૂપથી જીવે છે, સ્વભાવથી જીવે છે, આત્મબળથી જીવે છે, અસ્તિત્વના ખ્યાલથી જીવે છે કે હું તો શાશ્વત છું, ગમે તેટલી વેદના હોય એ મારા સ્વરૂપનો નાશ કરવાને સમર્થ નથી, મારું અસ્તિત્વ અવિનાશી છે, દેહને એની સાથે કંઈ સંબંધ નથી. જે ઘાતી કર્મો છે એને દેહ સાથે સંબંધ છે. વેદનીય સાતા અસાતા આવે, હા અઘાતે કર્મ, એને દેહ સાથે સંબંધ છે એટલે એને સાતા અસાતા આવે. જે કંઈ કોઈ પણ વસ્તુ વ્યાધિ ઊભી થાય, આયુ લંબાઈ, એ દેહ સાથે જ. દેહ પૂરું થયું, આયુ પૂર્ણે મટીએ દહીક પાત્રજો, એની સાથે ચારેય પેલા અઘાતે કર્મો સમાપ્ત થાય છે. એ સ્વરૂપનો નાશ ન કરી શકે. જ્ઞાની દેહાદીને વિશે અપ્રતિબદ્ધ છે, એટલે સુખ દુઃખ હર્ષ શોકાદીને વિશે પણ અપ્રતિબદ્ધ છે. સુખ દુઃખ હર્ષ શોક કોને વિશેષ હોય? દેહભાવ જેનો પ્રબળ છે, દેહ વિશે જેની પ્રતિબદ્ધતા છે, પ્રતિબદ્ધતાથી આગળ જેને માયા છે, મોહ છે, એને જરા શરીરમાં કંઈ કાંકરી ખૂંચે તો પણ સુખ દુઃખ અને હર્ષ શોકની લાગણી સવિશેષ છે. અને જે જેનો દેહાદી ભાવ નરમ પડ્યો છે, તપને કારણે આ દેહાધ્યાસ તૂટે. જૈન દર્શનમાં તપ એટલા માટે નિર્જરાનું કારણ કીધું છે કે તપ કરવાથી જીવના પાંચેય ઇન્દ્રિયોના વિષયોના રસ છે એ સુકાઈ જાય, અને એકવાર દેહાદી ભાવ મટે તો દેહ સંબંધી જે સુખ દુઃખ હર્ષ શોક અનેક પ્રકારની જે વિષમ લાગણીઓ થાય છે અને એમાં સમતાભાવ તૂટી જાય, અને સમતાભાવ તૂટી જઈને જીવ જે ક્લેશનો કસાઈનો સહારો લે અને નવા કર્મ બંધ કરે છે. માટે તપ એ કર્મની નિર્જરાનું બહુ મોટું કારણ છે. મોક્ષના કારણોમાં તત્વની દ્રષ્ટિએ ત્રણ, જ્ઞાન દર્શન અને ચારિત્ર, પણ વ્યવહારની દ્રષ્ટિએ ચાર, જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ. નવ પદની આરાધનામાં પાંચ પદ પરમેષ્ટિના અને ચાર પદ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ. તપ છે એને એટલું જ મહત્વ છે, એ ત્રણ તત્વ છે અને એક બાજુ એક વ્યવહાર છે. જ્યાં એકાંગી વિચારધારા હોય ત્યાં આ વાત નહીં બેસે, ત્યાં એમ જ કે બસ આત્મા એ જ તપ છે ને શરીર આ છે એ બધું ગણે, એની ભાષા જુદી જ બધી, આવું કઈ આ કરે. પરંતુ કૃપાળુદેવે 918ના પ્રશ્નોત્તરીના પત્રમાં આપ્યું છે કે ચાર કારણો છે દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, અને આખી નવ પદની પરંપરા છે એ ચાર કારણો ઉપર આધારિત છે. આ ઓડીમાં ઓડી આવશે હમણાં આસો મહિનાની, તો એ ઓડીની અંદર પણ જે નવ પદની આરાધના કીધી છે, અને કૃપાળુદેવે પણ લખ્યું યોગ્ય અસંખ્ય જે કયા તેમાં નવ પદ વિશેષ છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ આરાધનાનું પદ હોય તો નવ પદની આરાધના છે. આત્માને કર્મથી તત્કાળ મુક્તિ કરાવી અને મોક્ષગામી બનાવે એવું જો કોઈ અસંખ્ય પદ છે આપણી પાસે, પણ એમાં નવ પદથી શ્રેષ્ઠ બીજું એ કંઈ નથી. એ પદની આરાધનામાં જ આયંબિલ છે. રસનો વિગયનો ત્યાગ, કોઈ હિસાબે દેહને પોષક નથી, રસને પોષક નથી, રુચિને પોષક નથી. જ્યાં દેહાધ્યાસ છે ત્યાં રસ છે ઇન્દ્રિયોના વિષયોના, ત્યાં એની રુચિ છે, પસંદગી છે, આ જોઈએ આ ન જોઈએ, આ ફાવે આ ન ફાવે, આ ગમે આ ન ગમે. આઈમ્બિલમાં શું હોય? અનાજ છે બાફી નાખ્યું છે, બાફેલું સીધું તપેલામાં તને દયા. અદ્ભુત યોગ છે, વર્ધમાન તપ એને કહે છે. આઈમ્બિલને વર્ધમાન તપ કહે છે. આ તપ કર્મની નિર્જરા માટે આનાથી ઉત્કૃષ્ટ એકઈ નથી. યશો વિજયજી મહારાજે અને વિનય વિજયજી મહારાજે એટલા માટે શ્રીપાલ રાજાના રાસ દ્વારા આ તપનો મહિમા ગાયો છે કે કર્મની નિર્જરા કરવા માટે બીજો કોઈ ઉપાય નથી. દેહાધ્યાસ ઘટાડો, જ્યાં સુધી દેહાધ્યાસ હશે, દેહ સાથેની પ્રતિબદ્ધતા હશે, ત્યાં સુધી ક્લેશનું કારણ ઊભું જ છે, અસમતાનું કારણ ઊભું છે, અસમાધિનું કારણ ઊભું છે. સુખ દુઃખ હર્ષ શોકાદીને વિશે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની તેને કોઈ આશ્રય કે આલંબન નથી. કોઈ આશ્રય ઈ ક્યારે ન કે ઈશ્વરને ગમ્યું તે ખરું. એનું લક્ષ સીધું એના આત્મા ઉપર, મારું જ કર્મ મને અંતરાય આપે છે, દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. તારા દોષે તને બંધન છે એવી સંતની પહેલી શિક્ષા છે. અને જગતનું આખું અધ્યાત્મ આ કર્મ સિદ્ધાંત ન સમજવાને કારણે, આ આત્મા અને કર્મ સિદ્ધાંત વચ્ચેનો સમન્વય ન સમજવાને કારણે બાકીના બધા દર્શનો છે એ ઈશ્વર ઉપર કેન્દ્રિત થઈ ગયા. કઈ સમાધાન મળતું નથી. એકને ખોડ, એકને ગોળ, એક રાજા, એક રંક, આ કઈ ખબર નથી પડતી. અહીંયા કહ્યું છે એક રાય ને એક રંક, એ આદિ જે ભેદ કારણ વિનાન કાર્ય તે, એ જ શુભાશુભ ભેદ. આ શુભાશુભની અસર છે. અને ઓલો એમ કે એને દેવ પ્રસન્ન થયા, ઈશ્વરે એને રાજા બનાવ્યો અને આને ભિખારી બનાવ્યો. ઈશ્વર ઉપર દોષારોપણ થાય. એટલે કે છે ઈશ્વરાદી ભાવના તેને થવી યોગ્ય નથી. ભક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ ક્લેશના પ્રકાર દેખી તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે. કોને? ભક્તિમાનને. શું કામ? કે એને શરીરની અંદર જે કંઈ આદિ વ્યાધિ થાય છે એમાં એને તટસ્થ ભાવના, સમતા ભાવ, સંભાવ રહેવા એમ થાય કે જો ભાઈ ભગવાને જે ઈચ્છ્યું તે ખરું. અને ભગવાનની શ્રદ્ધા હોવાને કારણે એ થાય કે દોષ પાડોશીને દેવાય, ઘરનાને દેવાય, ભગવાનને ન દેવાય, એટલે શાંત થઈ જાય. હવે ભગવાનને ગાળો દે, શાંત થઈ જાય. આ સમતા માટેનું, એને આ ધીરજ રહેવા માટે આવેલા સુખ દુઃખમાં હર્ષ શોકમાં ધીરજ રહે, અને ધીરજથી એના પરિણામમાં ક્લેશ ભાવ, વિભાવ ભાવ મંદ હોય, નવા કર્મો નહીં બંધાય. એટલે એને એ યોગ્ય છે. જ્ઞાનીને તો પ્રારબ્ધ ઈશ્વર ઈચ્છાદી બધા પ્રકારો એક જ ભાવના અને સરખા ભાવના છે. એને તો ઈશ્વર કયો તો ઈશ્વર, કર્મ છે એ જ ઈશ્વર છે. જો આ જ્ઞાનીની કલ્પના એટલું સત્તાવાન છે, કર્મ સત્તા ઈશ્વર જેટલી સર્વશક્તિમાન છે. એ કર્મને તીર્થંકર જિનેન્દ્ર નાગેન્દ્ર શક્રેન્દ્ર કોઈ રોકી શકતું નથી. ઉદયમાં આવેલા કર્મો ગમે તેવો જ્ઞાની હોય તો પણ એને ભોગવવા પડે છે. જ્ઞાનીને તો કર્મ એ જ એનો ઈશ્વર. તેને સાતા અસાતામાં કોઈ પ્રકારે રાગ દ્વેષાદી કારણ નથી. તે બંનેમાં ઉદાસીન છે. શુભ કર્મનો ઉદય થાય તો પણ આ ન પકડાય આપણને. એ વાર એક વારી દેહમાંથી દેહભાવમાંથી મુક્ત થાય પછી શરીર ઉપર જે કંઈ બને ક્યાં ક્રિયાઓ એની સાતા અસાતાનું વેદન એને ઓછામાં ઓછું હોય. એ પોતાના આત્મભાવમાં પ્રબળે. દેવકણજી મુનિએ પણ પગનું ઓપરેશન કરાવેલું અમદાવાદમાં. એમાં પણ એને કીધું મને ક્લોરોફોર્મ સુંઘાડશો નહીં, હું મારી સાતામાં જ છું, તમારે જે વાડકાપ કરવા હોય તે કરો. અહીંયા તો એક ઇન્જેક્શન નથી લઈ શકતો. કેટલા એવા છે ઇન્જેક્શન ન લે, બ્લડ ટેસ્ટ ન કરાવે, ના હો એ મારાથી સહન ન થાય. કાંઈ વાંધો નહીં, આ તારો હાથ કપાઈ જાય તો અંદર એક સેટ જરા સોયનું ટપકું મારીને લોહી લીધું માં હું થયું, ના એ ન થાય. એટલી બધી પ્રતિબદ્ધતા, એટલી બધી એકાત્મતા, તદ્રુપતા, ત્યારે આપણને ખ્યાલ આવે કે દેહાધ્યાસ સૂચિત છે. બહુ ખતરનાક છે, આક્રમ આકરો છે. એટલે કૃપણદેવે કીધું કે દેહાધ્યાસ મટે તો કરતા કર્મ પણ બધું મટી જાય. આગળ આપણે ન લઈએ આખો પત્ર. હવે મૂળ વાત જે છે એ સમજાઈ ગઈ. અને એ જ આજના પત્રમાં કીધું, શ્રદ્ધા એ છે કે જ્ઞાનીને પણ દર્દ આવે, વ્યાધિ આવે, તો પણ જ્ઞાની સમજે છે કે તે મારા સ્વરૂપનો નાશ કરવા યોગ્ય નથી. એ આવરણ છે. શેનું આવરણ છે? તો કે અવ્યાબાધ સ્વરૂપને આવરણ છે. મારું શાંત સ્વરૂપ, સમાધિ સ્વરૂપ, અવ્યાબાધ, એમાં કશું પ્રકારની બાધાને નિરંતર અક્ષુણ્ણ પ્રવાહ હોય એવો એવું ન રહીએ. વ્યાધિને કારણે ઉપયોગ ક્યારેક બહાર જાય, જ્ઞાનીને પણ ગાંડ પણ આવે, સનેપાત થાય, પીડા થાય, ઓયકારો થાય, છતાં એ જ્ઞાનને આવરણ નથી. જ્ઞાન એનું અબાધિત છે, એની સાતા બાધિત થાય, એની સમાધિ બાધિત થાય. એ એટલું સંયોગિક પરિણામ કીધા એને, એટલે સંબંધ આવરણ કીધું. આમાં આવ્યું ને સંબંધ આવરણ કીધું, સાક્ષાત આવરણ નથી. સંબંધ આવરણ છે શરીરને કારણે. એ શરીરથી જો છૂટો પડી જાય તો એ આવરણ એના જ્ઞાનને ક્યાં આવવાનું હતું પછી? બરોબર છે ને? એટલે અવ્યાભાસ સ્વરૂપ જે જીવનું છે એનો એ જે ગુણ છે કે એની સાતા, એની શાંતિ, એનો આનંદ, એની પ્રસન્નતા, એની સમાધિ, એ અવ્યાભાસ છે. જગતની કોઈ શક્તિ એમાં બાધા ઉત્પન્ન કરી ન શકે, એ નિરંતર છે, અનવકાશ છે. પણ દેહનો સંયોગ એમાં જરૂર બાધા ઉત્પન્ન કરી શકે, પણ જ્ઞાનને આવરણ આપી શકે નહીં. એની સમજણ ત્યારે ટળી જતી નથી કે હું દેહથી ભિન્ન છું, એ સમજણ નથી ટળી જતી, પણ સંયોગના કારણે એની અસર છે. જેમ આત્મા જ્ઞાની છે ને, પણ કોઈક દારૂ પીએ પછી જેમ બેફામ બોલે તો આપણને એમ થાય કે આ તો હવે ગાંડો થઈ ગયો, હોશ ગુમાવી દીધા. તો બેહોશ શરીર સંબંધે કે આત્માથી બેહોશ થયો? જેવો નશો ઉતરી જશે એવો પાછો આત્મા જેવો ડાયો. સંબંધ આવરણ, સાક્ષાત આવરણ. સંબંધ આવરણ કર્મને આધીન છે, સાક્ષાત આવરણ એ સ્વભાવનું કારણ છે. અહીંયા આપણે સમાપ્ત રોકાઈએ, બીજો પ્રશ્ન એમને લેવાનો છે.
સિસ્ટમ વાત સમજાય એ આવું કે, અને બીજું કે આપણે 132માં જે લીધું હતું કે આત્મા વિષમભાવમાં એટલે શું, તો તમે ત્યારે સમજાવ્યું હતું, અમે એમ સમજ્યા કે જ્ઞાની છે એ આત્માને વિષમભાવમાં સરવા ન દે, એ સમભાવમાં જ રહે, તો એ જ ઓન ધ હોલ આમાંથી આપણે તારવાનું રહ્યું ને. એક તો ભેદ જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ, ભેદ જ્ઞાનની સમજ હોવી જોઈએ, અને કોઈ પણ સંજોગોમાં
ભેદ જ્ઞાન એટલે જ્ઞાન થવું.
બરાબર.
આમાં કહ્યું ને કે જે ક્ષણે જુઓ,
હાજી,
જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. સહજ સ્વરૂપ છે એ આખી જુદી વાત થઈ, પણ અહીંયા જ્ઞાની મુક્ત છે. ભેદ જ્ઞાનનો અર્થ એ થયો કે જ્યાં એ જ્ઞાની સંયોગોથી જોડાયેલો છે એ સંયોગોથી હું પર છું, સંબંધથી હું પર છું. અત્યારે જીવ પરદ્રવ્ય સાથેના સંયોગમાં છે, સંબંધમાં છે, એટલે એને એ પ્રકારની એકતા બુદ્ધિ છે. એમાં એને મોહ કહે છે, મારાપણું કહે છે, અહંભાવ કહે છે, મમત્વ કહે છે. પણ જ્ઞાનીને ભેદ જ્ઞાન થયું, જે આત્મજ્ઞાન થયું એટલે એનાથી મુક્ત છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આ ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા અને એ સંકેતની ઓળખાણ.
આ કળિયુગમાં જ્યારે સર્વસંગ પરિત્યાગ, સર્વસંગ પરિત્યાગ એકદમ જ્યારે અશક્ય જેવો છે આ કળિયુગમાં, અને સંપૂર્ણ રાગરહિત, સંપૂર્ણ રાગરહિત થવું એ પણ ઘણું કઠિન છે, ત્યારે સંસારમાં સંગ છતાં અસંગ રહી અને સંપૂર્ણ અપેક્ષા રહિત રહીએ તો એ મોક્ષ માર્ગ માટે આપણને કેટલું ફળદાયી?
પૂરું. એમાં આટલું થાય તો બહુ સરસ કહેવાય. કેમ કે ચક્રવર્તીએ સર્વસંગ પરિત્યાગ કર્યો નથી, જનક વિદેહ કર્યો નહોતો, એવા અસંખ્ય મહાત્માઓ છે કે જેઓ સર્વસંગ પરિત્યાગી થઈ શક્યા નહોતા. પરમ કૃપાળુ દેવ પણ સર્વસંગ પરિત્યાગી થઈ ન શક્યા. કર્મનો સંયોગ એટલો બધો હતો એટલે એની સામે એ જ્ઞાન બળથી જીવ્યા, સહજ આત્મ સ્વરૂપથી જીવ્યા, પણ એને અસંગ રહી શક્યા. એણે કહ્યું કે અમે ખાવા પીવાના પ્રવર્તન કરીએ છીએ, લેવા દેવાના કરીએ છીએ, પૈસા લઈએ છીએ, માલ લઈએ છીએ, આત્મા ક્યાંય જોડાતો નથી. આ અસંગતા. સંસારની બધી જ ઉદયગત ક્રિયાઓ થવા છતાં ભાવથી સંસારની એક પણ ક્રિયામાં જોડાય નહીં, આવી ઉત્કૃષ્ટ જ્ઞાન દશા જેને નિર્ગ્રંથ અવસ્થા કહેવાય. શરૂઆત એની મુનિ દશાથી થાય. જેવું એને સંકિત થાય એટલે મુનિ દશા ઉત્પન્ન થાય. મુનિ દશા એટલે મૌન. હવે એને જડ ચેતનની ભિન્નતા સ્પષ્ટ જણાવવાને કારણે, પ્રતીતિ થવાને કારણે કોઈ પ્રત્યેનો સંગભાવ ન થાય. એટલે સામાન્ય રીતે જરૂર ન પડે તો એ ક્યાંય બોલવાનું ટાળે, ચાલવાનું ટાળે અને કોઈ વ્યવહાર કરવાનું પણ ટાળે. આ એનું મૌનપણું કે સંસારના ઉદ્યોગ પ્રત્યે, સંસારના વ્યવહાર પ્રત્યે, સંસારના કાર્ય પ્રપંચ પ્રત્યે એ મૌન છે, તટસ્થ છે, માધ્યસ્થ છે. જે થાય તે થયા કરે અને એ જોયા કરે. આ જગતને અને એની લીલાને અહીં બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. આ મૌન અવસ્થા આ મુનિપણું છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. ગુરુમાં પેલા આ પહેલો ગુણ, પછી પાંચ ગુણ આપ્યા છે. તો અહીંયા સર્વસંગ ત્યાગ થવો ન થવો એ કર્મને આધીન છે, અને ક્યારેક ન થાય એવા પ્રસંગો પણ ઘણા જીવોના સંબંધમાં આપણને આગમના દ્રષ્ટાંતમાં પણ જોવા મળે છે. એટલે જેમ કહ્યું કે ભરત ચક્રવર્તી મહારાજાનો પણ મોક્ષ થયો અને 98 ભાઈઓએ સર્વસંગ પરિત્યાગ કર્યો અને 99માં બાહુબલી જોડાયા, એ 600 પુત્રોનો ભરતનો મોક્ષ થયો ઋષભદેવ ભગવાનના. તો ભરત ચક્રવર્તીનો પણ થયો, છેલ્લે સુધી લડનાર બાહુબલીનો પણ થયો, અને રાજપાટ છોડીને સર્વસંગ પરિત્યાગ કરનાર 98 પુત્રોનો પણ થયો. ચક્રવર્તી યુદ્ધ કરે છે, સેનાનું સંચાલન કરે છે, 6 ખંડનું અધિષ્ઠાતા હોવાને કારણે એ વહીવટ પણ કરે છે, પરંતુ ભાવથી ક્યાંય લેપાતો નથી. જેમ જનક મહારાજાનું દ્રષ્ટાંત બહુ સ્પષ્ટ આવ્યું કે આખી મિથિલા બળે તો પણ મારું કાંઈ બળતું નથી, તો ગજ સુકુમારની જે ભાવના હતી કે શરીર બળે છે એ હું નથી ઓળતો, એમ આવા રાજ અધિપતિને એનું રાજ બળે છે, નગરી બળે છે, મારું કશું જતું નથી. કેટલી બધી ભિન્નતા, કેટલો ભેદજ્ઞાન અને કેટલી પોતાની આ સમજ આત્મા વિશેની. એટલે ત્યાં એને સર્વસંગ પરિત્યાગ થઈ શક્યો ન થઈ શક્યો એ ક્યાંય કારણોમાં પ્રવેશ કરવા જેવું નથી. અને બહુ સરસ જૈન દર્શન એક દર્શનની મર્યાદાથી પર છે. આ વાત આપણને જો બેસે, આ આત્મદર્શન છે, અધ્યાત્મ છે, આ અનેકાંત છે, એના આપણે ન કલ્પેલા માર્ગો છે કલ્યાણના. 15 વેદે સિદ્ધ થાય છે, એમાં તીર્થંકરનું શાસન ન હોય તો સિદ્ધ થાય. સ્વલિંગે થાય, અન્ય લિંગે થાય, સ્વલિંગ એટલે આપણા મુનિપણાના વ્યવહાર ન હોય કોઈને તોય થાય. એકાંતમાં આ વાત ક્યારેય પકડાશે નહીં. અહીંયા તો કહેશે કે દિગંબર થયા વિના થાય નહીં, અને કોઈ એમ કહેશે કે સાધુ વેશ પહેર્યા વિના ન થાય, દીક્ષા વિના ન થાય. એટલે તમારા કૃપાળુ દેવે દીક્ષા લીધી હતી, આપણને પ્રશ્ન કર્યો તો આપણે કે ના, બસ તો પછી પતી ગયું. આ વાત એકાંતની છે, એમાં સમજ એને વ્યવહાર ઉપર મહત્તા છે, એને કપડાની મહત્તા છે, એને સૂતરના ધાગાની મહત્તા છે, આત્માની મહત્તા નથી. મોક્ષ આત્માનો થાય છે, દિગંબરપણાનો પણ નથી થતો અને શ્વેતાંબરપણાનો પણ નથી થતો અને અન્ય વેશનો પણ થતો નથી. જેનામાં વૈરાગ્ય જાગ્યો, જેનામાં વૈરાગ્ય જાગ્યો, એ વૈરાગ્ય અને જગત પ્રત્યે ઉદાસીનતા આવી, એ મોક્ષ તરફની વહાલ, એને ઉત્પન્નથી પ્રીતિ થઈ મોક્ષ માર્ગમાં, અને એને ઉદાસીનતા આવી એટલે જગત પ્રત્યેનો મોહ તૂટી ગયો. મુક્ત થવાનું મોટું કારણ અચૂક ઉપાય દર્શન, મોહનીય ભેદભે, મોહનીય કર્મના ભેદભે દર્શન ચારિત્ર નામ, અણે બોધ વિતરાગતા અચૂક ઉપાય. આમ હવે બોધ અને વિતરાગતાને બોધ થયો, ગમે તેનાથી બોધ થયો, કોઈ એવો જ્ઞાની પુરુષ હતો એનાથી બોધ થયો, અને પોતાની વિતરાગતા વધી, એને ઉદાસીનતા વૈરાગ્ય. એવા કેટલાય સાધકો છે જુદા જુદા સમુદાયમાં સંપ્રદાયમાં અને વ્યક્તિગત રીતે પરમ ઉદાસીન આ જગતથી, અને પોતાના અંતરમાં ઠરી જાય, આ પણ મોક્ષને મેળવી શકે છે.
વિશેષ અવસરે. ઓ.